આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની રાજકોટમાં અંતિમ યાત્રા નીકળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતિમ દર્શન કર્યા. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના 119 ડીએનએ નમૂના મેચ થયા. 74 પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયા. વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યું. રાજ્યના 167 તાલુકામાં આજે વરસાદ પડ્યો. ભાવનગરના જેસર અને પાલીતાણામાં 10 ઇંચ વરસાદ. વસ્તી ગણતરીની પ્રક્રિયા માર્ચ 2027થી શરૂ થશે. કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું. સમાચાર વિગતવાર. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પરિવારને સોંપાયો હતો. ત્યારબાદ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની આજે અંતિમ યાત્રા નીકળી હતી. સાંભળીએ અમારા પ્રતિનિધિ જયદીપ પંડ્યાનો અહેવાલ.
રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ તેમનો પાર્થિવ દેહ અમદાવાદથી રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. રાજકોટમાં તેમના નિવાસસ્થાન નિર્મલા કોન્વેન્ટ રોડ પાસે આવેલા પ્રકાશ સોસાયટી ખાતેથી રામનાથપરા ખાતે તેમની આજે અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં તેમના પત્ની અંજલિબેન રૂપાણી, પુત્ર ઋષભ તેમજ દીકરી રાધિકા સહિત પરિવારજનો જોડાયા છે. આ દુઃખના પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના રાજકીય આગેવાનો પણ રાજકોટ ઉપસ્થિત રહ્યા છે. આજે રાત સુધીમાં શ્રી વિજયભાઈને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા બાદ આવતીકાલે રેસકોર્સ ખાતે તેમની પ્રાર્થના સભા યોજાશે.
ગુજરાતમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 119 ડીએનએ નમૂના મેચ થયા છે, જ્યારે 74 પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે ડીએનએ નમૂના મેચિંગની પ્રક્રિયા ઝડપી બની રહી છે અને એક કે બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે.
119 નું સેમ્પલ નું મેચિંગ થઈ ગયું છે અને એમાંથી 76 એટલે કે 76 પાર્થિવ દેહ એમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા. જે બાકીના 43 રહ્યા એમાં જેમ બપોરે કહ્યું હતું એ પ્રમાણે 11 ફેમિલી મેમ્બર્સ એમના બીજા સ્વજનની રાહ જોઈ રહ્યા છે મેચિંગ થવાની, એટલે એ આંકડો સેમ રહેશે. 14 લોકોએ ટાઈમિંગ આપી દીધા છે, એટલે કે એમાંથી 5 લોકો મે બી ઇન અ નેક્સ્ટ કપલ ઓફ અવર્સમાં લઈ જશે અને બાકીના 18 લોકોએ છે હજુ સુધી એમની ઇન્ફોર્મેશન અમારા સુધી સ્પ્રેડ કરી નથી.
ઉલ્લેખનીય છે કે દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે. અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર શ્રેય સોનીએ જણાવ્યું કે મહાનગરપાલિકાની ટીમ તપાસ કરી રહી હતી, તે દરમિયાન કોકપીટમાંથી આ એફડીઆર મળી આવ્યું હતું.
ब्लैक बॉक्स होते हैं, एक टेल पे होता है और एक आगे कैचपिट में होता है. तो जो कैचपिट साइड का जो मलबा जो क्रैश होकर गिरा था वहां पर जो मलबा था वहां पर आज हमने सर्च किया और हमारी टीम को सर्च करते करते मिला है. अभी हमने एआईबी और एयर इंडिया को वो सुपरत कर दिया है, वो लोग चेक करके हमको बताएंगे.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલી ઉચ્ચસ્તરની સમિતિની પહેલી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનના અધ્યક્ષપદ હેઠળની આ સમિતિની બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ, ગૃહ મંત્રાલય અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના વરિષ્ઠ અધિકારી, અમદાવાદના પોલીસ કમિશનર, ભારતીય વાયુસેનામાં તપાસ અને સુરક્ષા મહાનિર્દેશક તથા નાગરિક ઉડ્ડયન સુરક્ષા સંસ્થાના મહાનિર્દેશકે હાજરી આપી હતી. આ સમિતિ 3 મહિનામાં પોતાનો અહેવાલ સોંપશે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાને રોકવા યોગ્ય સંચાલન પ્રક્રિયા નક્કી કરવા અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો. વિમાન દુર્ઘટના તપાસ સંસ્થા પણ આ દુર્ઘટનાની અલગ તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં દુર્ઘટનાના ટેકનિકલ પાસાને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. મહેસાણા જિલ્લાની કડી તથા જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજે 5 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મતવિભાગના મતદાર ન હોય તેવા અને મતવિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈપણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જે તે મતવિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટીતંત્ર દ્વારા ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હોલ, સમાજની વાડી વગેરે મકાનની હદમાં હોસ્ટેલ તથા ધર્મશાળામાં બંને મતવિસ્તાર સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરાશે. ઉલ્લેખનીય છે કે આ બંને બેઠક પર 19 જૂને મતદાન થશે, જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ગ્રામ પંચાયત સામાન્ય વિભાજન મધ્યસત્ર ચૂંટણી 2025 સંદર્ભે 751 જેટલી પંચાયત અને બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે, ત્યારે બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ચૂંટણી વિભાગ સજ્જ થયું છે. તાપી જિલ્લામાં હાલ જે ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે તેને લઈ પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
એવી પંચાયતો 47 જેટલી પંચાયતો છે, જે પૈકી સામાન્ય 37 છે અને પેટા ચૂંટણી વાળી ગ્રામ પંચાયતો 10 છે અને કુલ હવે 105 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાશે. એમાં સરપંચના ઉમેદવાર તરીકે અત્યારે 119 ઉમેદવારો અને સભ્ય તરીકે 611 ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને હાલ જ મતદારોની જે સંખ્યા છે ઓલમોસ્ટ 86,000 જેટલા મતદારો આ ચૂંટણીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત 22 જૂને મતદાન, જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે. રાજ્યના 167 તાલુકામાં આજે વરસાદ પડ્યો હતો, જેમાં ભાવનગરના જેસરમાં અને પાલીતાણામાં 10 ઇંચ, શિહોર અને મહુવામાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમરેલીના રાજુલા અને સાવરકુંડલામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, ત્યારે મહીસાગરના સંતરામપુર, કલ્હાપુર અને કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, તો દ્વારકામાં ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળીયા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. પહેલો વરસાદ આવતા હરિપર પ્રાથમિક શાળાના બાળકો વરસાદમાં નહાવા નીકળ્યા હતા, સાથે જ કચ્છ જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદ વરસતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. આજે ગઢશીસા, નલિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તાપીમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે એક વૃક્ષ મૂળ સાથે ઉખડી ગયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. તો સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા, તો બીજી તરફ બોટાદ શહેર અને આસપાસના વિસ્તારમાં સખત બફારા બાદ પવન સાથે વરસાદ થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પણ આગામી 2-3 દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. નવસારી જિલ્લાના બિલીમોરાની અંબિકા નદી પર દેવધાર ડેમના તમામ 40 દરવાજા ખોલી દેવાયા હતા, જેને કારણે ફરી અંદાજીત 13,700 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે, જેને કારણે નદીના નજીકના 7 ગામ, દેવધા, તોરણગામ, દમડાછા, વલુટી, ભાઠા, અજરાઈ અને દેવસરને એલર્ટ કરાયા છે. કેન્દ્ર સરકારે આજે વસ્તી ગણતરી માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેની પ્રક્રિયા માર્ચ 2027થી શરૂ થશે. ગૃહમંત્રાલયે બહાર પાડેલા જાહેરનામા અનુસાર લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યના બરફથી પ્રભાવિત વિસ્તાર સિવાય વસ્તી ગણતરી માટે તારીખ 1 માર્ચ 2027 રહેશે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી પ્રભાવિત માટે વસ્તી ગણતરી માટે સંદર્ભ 1 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. ગણતરી પ્રથમવાર જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરાશે. આ કાર્યમાં 34 લાખ ગણતરી કર્યા અને સુપરવાઇઝર અને લગભગ 1,30,000 કાર્યકરો સામેલ થશે, જેઓ અત્યાધુનિક મોબાઇલ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરશે. વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ ઓપરેશન, કે જેમાં દરેક ઘરની રહેણાંક સ્થિતિ, મિલકત અને સુવિધા વિશે માહિતી એકત્રિત કરાશે. બીજા તબક્કામાં વસ્તી ગણતરી, કે જેમાં વ્યક્તિની વસ્તી વિષયક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરાશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના ભાગરૂપે ભરૂચ નજીક DFC ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક મુકાયો. રાજ્યમાં 17 સ્ટીલ બ્રિજ અને સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલ બ્રિજમાંથી આ પ્રોજેક્ટ માટે પૂર્ણ થયેલો આ 8મો સ્ટીલ બ્રિજ છે. અંદાજીત 1,400 મેટ્રિક ટન વજન ધરાવતો આ બ્રિજ 14.6 મીટર ઊંચો છે અને 14.3 મીટર પહોળો છે. આ બ્રિજ 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું વજન લગભગ 600 મેટ્રિક ટન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની રાજકોટમાં અંતિમ યાત્રા નીકળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતિમ દર્શન કર્યા. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના 119 ડીએનએ નમૂના મેચ થયા. 74 પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયા. વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યું. રાજ્યના 167 તાલુકામાં આજે વરસાદ પડ્યો. ભાવનગરના જેસર અને પાલીતાણામાં 10 ઇંચ વરસાદ. અને વસ્તી ગણતરીની પ્રક્રિયા માર્ચ 2027થી શરૂ થશે, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.